તારીખ 12/6/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 462 463 અને 464 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 172
મનસુખભાઈ દેવશીભાઈ લીમડીના એક મુમુક્ષુ છે. જગતમાં હીરા માણેક વગેરે રત્નની કિંમત છે, એનું શું કારણ છે? તદનુસાર ચૈતન્ય રત્ન જે આત્મા છે એની કિંમત, એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ, એક લાક્ષણિક પદ્ધતિથી એ સંબંધે અહીંયા નિર્દેશ કર્યો છે. જવાહીરી લોકોનું એમ માનવું છે કે જવાહીરી એટલે ઝવેરી લોકો, હિન્દીમાં જોહરી કહે છે, ગુજરાતીમાં ઝવેરી કહે છે, પણ મૂળ શબ્દ જવાહીરી છે, એમાંથી અપભ્રંશ થઈને ઝવેરી ઝવેરી બોલાય છે. એમણે શુદ્ધ ગુજરાતી લખ્યું છે. જવાહીરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું, એટલે કદ સાધારણ જેનું છે, સોપારી જેટલું તો જેનું કદ છે ખાલી, અને સારા રંગનું એટલે લાલ ચટાક જેવો રંગ સારો હોય, પાણી એટલે એનું તેજ હોય, પાણી એટલે તેજ, અને ઘાટ એનો જે ચારે બાજુનો જે ઘાટ છે એ એક સરખો હોય, જે ત્રિકોણાકાર છે એ બધી બાજુના પાસા એક સરખા હોય, કે જેને લઈને અરસપરસની ચમકનું પ્રતિબિંબ ઉઠતા એ ચમક મલ્ટીપ્લાય થાય છે. શું થાય છે? પાસાની અંદર ચમક છે એનો ગુણાકાર થઈ જાય છે, એક પાસામાંનું રિફ્લેક્શન બીજામાં પડે, બીજાનું ત્રીજામાં પડે, ચમકનું ચમકનું ને ચમકનું. જેમ અરીસાના સપાટી ઉપર સૂર્યના કિરણો પડે છે તો એ સપાટીમાંથી પાછો પ્રકાશનું ફેંકે છે બીજી બાજુ, એવી રીતે હીરાની અંદર પણ પાસાની ગોઠવણી એવી છે રત્નોની અંદર કે એકબીજા પાસાનું પ્રકાશનું પ્રતિબિંબ એકબીજા ઝીલેને એનો અંદર ને અંદર ગુણાકાર થઈને એ લાઇટ જોવામાં આવે છે, એને એને પાણી કહે છે. એવું સારા ઘાટનો અને એબ રહિત, પ્રત્યક્ષ એબ રહિત, એમ પરોક્ષ તો એટલે કોઈ ખ્યાલમાં ન આવે એવી ચીજ જુદી છે, બાકી સામાન્ય રીતે એને કાચથી જોવામાં આવે કે નરી આંખે જોવામાં આવે તો એબ રહિત, એબ એટલે કોઈ જાતની ખામી એને એબ કહે છે, કોઈ ક્ષતિ, ખામી વગરનું, ક્ષતિ વગરનું હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તો પણ તે ઓછું છે, કરોડો નહીં પણ કરોડો ગણવામાં આવે તો ઓછું છે. એવા રત્નોના પ્રતિમા આપણે મૂળ બિદરીમાં અને શ્રવણ બિરગુલામાં છે. આણંદભાઈની લોકો સાથે હતા કે આની શું કિંમત ગણાય, તો કે એ કોઈ કિંમત એની આપી ન શકે, કે વેચવા જાય તો વેચાય નહીં ને એને કોઈ લઈ શકે નહીં, એટલી બધી એની કિંમત થાય, એની કિંમત જ ન થાય અત્યારે, કેમ કે એટલી સાઇઝનો પથ્થર મળે મળતો નથી અત્યારે ખાણમાં, એવો મોટો ચોખ્ખો પથ્થર મળે નહીં, તો એની કરોડો રૂપિયા કિંમત ગણીએ તો એ જમાનામાં 100 વર્ષ પહેલાંની વાત છે, આજે તો 100-200-500 ગુણા એના કરી નાખવા તે દિવસ કરતા, તો પણ તે ઓછું છે. હવે જો તે સંબંધી વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું ઠરવું શું છે, જે લાલ રંગ છે એ એવો છે કે જેમાં આંખ ઠરે છે, નજર ઠરે છે, નજરને સારો લાગે છે ટૂંકામાં, એ કલ્પના છે. વસ્તુતા એ બધાને કંઈ ખબર પડતી નથી એ તો જવાહરી લોકો જુએ છે તો એને એમ લાગે છે કે આંખ ઠરે એવો રંગ છે. સામાન્ય માણસોને તો લાલ બધું લાલ જ દેખાય, સફેદ હોય બધું સફેદ દેખાય, લીલું હોય તો લીલું રત્ન દેખાય, એવું છે. એમાં કાંઈ ખબર નથી પડતી. પણ તેમાં માત્ર આંખનું ઠરવું અને મનની ઈચ્છા, એ જાતની ઈચ્છા કે બહુ સારું બહુ સારું, આવું હોવું જોઈએ, રત્ન તો આવું હોવું જોઈએ, એક જાતની ઈચ્છા અપેક્ષા અને કલ્પિત માન્યતા. શું છે કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી. આમ જુઓ તો કાંઈ કિંમત નથી, પણ લોકો બહુ મોટી કિંમત આપે છે. એક કારણ એનું એ લીધું કે એવી ચીજ જલ્દી મળતી નથી, એની દુર્લભતા છે, જેને આપણે પ્રાપ્ય નથી એમ કહીએ છીએ, અવેલેબિલિટી નથી એમ કહીએ છીએ, કે એવી ચીજ જલ્દી મળતી નથી જગતમાં. મનની ઈચ્છા અને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી, કાંઈ જ નથી એમાં. તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબી, ખાસ તો જે ખૂબી છે એ તો એનું જે પાણી છે તે જ છે, અને રંગ છે એની જ ખૂબી છે. એને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે, એટલે એ ઘરે ઘરે મળતા નથી એવા માણેક, ભાગ્યે જ કોઈની પાસે હોય, રાજા મહારાજા કોઈ શ્રીમંત પાસે, રાજ પાસે, એવી રીતે ભાગ્યે જ હોય છે. એની દુર્લભ પ્રાપ્તિના કારણે જીવો તેનું અદ્ભુત મહાત્મ કહે છે કે ભાઈ એની કાંઈ કિંમત જ ન થાય, કરોડો આપીએ તો ઓછા છે એમ કે, એની કિંમત જ ન અંકાય, એટલો બધો મહિમા કરે છે. અને અનાદિ દુર્લભ, ચૈતન્ય રત્ન ઉપર આવે છે પોતે, કે અનાદિથી જે દુર્લભ છે આ તો ક્યારેક પણ જીવને મળે છે. કોઈ વખત કોઈ જીવ રાજા થાય, શ્રીમંત થાય, શું હા નિઝામ હતા ને હૈદરાબાદ સ્ટ્રીટના, બહુ જવાહર હતો એની પાસે, એને શોખ હતો એવો, એના મ્યુઝિયમમાં કરોડો અબજો રૂપિયા નાખ્યા છે, અને એટલું જ એની પાસે જવાહર નીકળેલું હતું બધું રત્નો ને એ બધું દાગીના. હવે એ તો કઈ પુણ્યના ઠેકાણા નથી હોતા, એવા જીવોને પુણ્ય પરિણામના પણ ઠેકાણા નથી હોતા. પૂર્વ પુણ્યનો ઉદય છે, એના ફળમાં ત્યાં જન્મે છે, કાંઈ પ્રયત્ન રળવા જવું પડતું નથી, પરિશ્રમ કરવો પડતો નથી. પણ એક આંખ ઠરવાની એક મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને માટે છે. દુર્લભ છે તો ક્યારેક મળે છે એમ કે છે, આ અનાદિ દુર્લભ છે, ક્યારેય મળ્યું નથી. લેવું તો એમ છે કે એવું તો ક્યારેક પણ જીવને મળ્યું છે, આમ જુઓ તો અનંત વાર પણ મળ્યું છે અનાદિની દ્રષ્ટિએ. આ તો અનાદિ દુર્લભ છે, ક્યારેય નથી મળ્યું. મૂલ્યાંકન કરાવે છે, આંખ મુકાવે છે, અનાદિ દુર્લભ છે. જેમાં આત્મા ઠરી રહે છે, જેમાં આત્મા ઠરીને ઠામ થાય છે, શાંત 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 અંદરમાં, કોઈ અપૂર્વ શાંતિને વેદે એવું અનંત શાંતિનું નિધાન, અનંત શાંતિનું ધામ છે જેમાં આત્મા ઠરી રહે. એવું જે આત્મા ઠરી રહે, એવું જે સત્સંગરૂપ સાધન, જો આ તો બાહ્ય ઉપર ઉતાર્યું છે, એ તો આત્મા તો છે અનંત શાંતિનું ધામ, પણ સત્સંગ એનું નિમિત્તને આટલી ઉપમા આપી છે. આ તો મુમુક્ષુ કહેવાય છતાં સત્સંગની કિંમત નથી, એટલે સત્પુરુષો ધ્યાન ખેંચે છે કે જેને સત્સંગની કિંમત આવે છે એને આખું જગત ગૌણ થઈ જાય છે. જોકે જગત તો પોતાનો ઉદય જ છે, બીજું તો ક્યાં લેવા દેવાનું કાંઈ છે, બીજા કોઈની સાથે તો કોઈ લેણ દેણનો સંબંધ નથી, જે કાંઈ સંબંધ છે એ ઉદય સાથે છે. તો કહે છે કે જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગરૂપ સાધન, તેને વિશે કાંઈ આગ્રહ અને રૂચિ નથી. એ એના માટે પોતાનો આગ્રહ એટલે વજન નથી. મારા જીવનમાં મારે સત્સંગ હોવો જોઈએ અને એ પહેલી વાત છે, ને પછી બીજી બધી વાત છે. બધી જરૂરિયાતો પણ પછી છે, મોર શોખની બીજી વાત છે. આ તો જીવન જીવવાનો જે વિષય છે એ જીવન જીવવાનો જરૂરિયાતનો વિષય પણ પછી છે. એટલું મૂલ્યાંકન આવે ત્યારે એ સત્સંગ ફળવાન થાય છે. એવા મૂલ્યાંકન થયા વિનાનો પ્રાપ્ત સત્સંગ છે એ પ્રાય નિષ્ફળ થવા યોગ સંજ્ઞા એ વિસર્જન થાય છે, પૂરો થઈ જાય છે. વિસર્જન એટલે એનો ઉદયકાળ છે, એ ઉદય તો સાદી શાંત છે, ગમે ત્યારે એ પૂરો થઈ જશે. પુણ્ય નોટ છે એ વપરાઈ જશે. તે આશ્ચર્ય અને વિચારવા યોગ્ય છે. આનો આગ્રહ નથી, સત્સંગનો જીવને આગ્રહ નથી, એની રુચિ નથી, અમને આશ્ચર્ય થાય છે. તમને વિચારવા યોગ્ય આ વાત કરીએ છીએ કે અમને તો આશ્ચર્ય થાય છે કે જીવોને કેમ સત્સંગનો આટલો મહિમા નથી આવતો. બહારમાં 1 કરોડ અબજોનો 1 રત્ન હોય માણેક જેવું, તો પણ એને હું ફળી જાય કે મારી પાસે કંઈક છે. લોકોની પાસે નથી એવું કંઈક મારી પાસે છે, અને સત્સંગની કિંમત નથી એમ કહે છે. એના માટે તો પૂજ્ય બેનશ્રીનો દ્રષ્ટાંત બહુ સમર્થ દ્રષ્ટાંત છે, આપણા માટે જીવંત દ્રષ્ટાંત છે. 15 વર્ષની ઉંમરે સત્સંગનો જ માત્ર એમણે વિવેક કર્યો છે. એ વખતે આત્મજ્ઞાન નહોતું, એ વખતે ગુરુદેવ મળેલા નહોતા, એ વખતે બીજી કોઈ ધાર્મિક ઊંડી સમજણ નહોતી. ફક્ત નાની ઉંમરમાં એટલી સમજણ આવી ગઈ, એટલો વિવેક આવી ગયો કે મને સત્સંગ હશે તો મારું કલ્યાણ થશે, વગર સત્સંગે કલ્યાણ નહીં થાય. તો આખું જીવન સમર્પણ કરવા સુધીનો કદમ ઉઠાવ્યો, બહુ મોટું પગલું ભર્યું કે આખું જીવન સમર્પણ કરી દીધું. સત્સંગ મળતો હોય તો આખું જીવન બદલવું છે. આ ઘર ન જોઈએ, આ કુટુંબ ન જોઈએ, સસુરનું કુટુંબ છોડી દીધું છે. આ શહેર ન જોઈએ, આ પ્રદેશ ન જોઈએ, અહીંયા જ્યાં સત્સંગ નથી ત્યાં કોઈ ભોગે રહેવું નથી. કેટલું સાહસ કર્યું છે એ ઉંમરમાં, એ પર્યાયમાં જે સાહસ કર્યું છે એ એક એવો દ્રષ્ટાંત છે કે સત્સંગની શું કિંમત છે એ જેને સમજાણી છે એનું 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 ફળ એને આવ્યું છે. આ એનું ફળ આવેલું છે. આત્મજ્ઞાન છે એ એનું ફળ આવેલું છે ખરેખર, તો જે સહજપણે આવે છે, લાવવું પડતું નથી. જેની આટલી તૈયારી, જગત ઈષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય, ત્યાં મધ્યમ કોટિની પાત્રતા લીધી છે. હું ઉત્કૃષ્ટ કોટિની પાત્રતા સમ્યક સન્મુખ થાય ત્યારે છે કે જ્યારે જીવ પોતાના સ્વરૂપ સિવાય જીવી શકે નહીં. શું કાં તો સ્વરૂપની શાંતિ મળે ને, નહીંતર દેહ છૂટી જાય, પ્રાણ છૂટી જાય એવી વેદના આવે, એ ઉત્કૃષ્ટ પાત્રતામાં જાય છે. આ તો મધ્યમ કોટિની પાત્રતા છે. હવે મધ્યમ કોટિની પણ જો પાત્રતા ન હોય તો કઈ પાત્રતામાં અપેક્ષા રાખવી છે? આત્માના કલ્યાણની એ અપેક્ષા રાખવી અસ્થાને છે અથવા પ્રમાણિક પણ નથી. અનાદિ દુર્લભ છે સત્સંગ, અનાદિ દુર્લભ લીધો છે. જો અનંત વાર મળ્યો હશે તીર્થંકરોનો, નિર્ગ્રંથ સંતોનો, નિર્ગ્રંથ ગુરુઓનો અને સત્પુરુષોનો સમાગમ મળ્યો હશે તો પણ અનાદિ દુર્લભ કહે છે એને. અનાદિ દુર્લભ લીધો કેમ કે આવું મૂલ્યાંકન થઈને સત્સંગ કર્યો નથી માટે અનાદિ કહી દીધો. આમ તો પૂર્વાનું પૂર્વ સંયોગ થઈ ગયો છે, પણ એ સંયોગ શું કામનો? એ સંયોગ સમજણ વગર સંયોગ થયો, એ તો પુણ્યયોગ આવ્યો, પુણ્યયોગ પૂરો થયો. ફળ તો કે ફળ કાંઈ નહીં, પરિભ્રમણ એમને એમ ઊભું રહી ગયું. શું કહે છે કે આવું જે સત્સંગરૂપ સાધન છે જેમાં આત્મા ઠરીને ઠામ થાય છે તેને વિશે એ સત્સંગને વિશે આ જીવનો આગ્રહ એટલે વજન નથી. મૂલ્યાંકન આવીને જે વજન આવવું જોઈએ એવું વજન નથી, એની રુચિ હોવી જોઈએ એ રુચિ નથી. રુચિને કારણે વજન હોય છે, વજન હોય તો એને રુચિ હોય છે, એટલે વચ્ચે એક ખાલી આઈફન કરેલો છે. તે આશ્ચર્ય છે અને વિચારવા યોગ્ય છે. એ અમને આશ્ચર્ય સાથે વિચારમાં મૂકવાનો વિચાર આવે છે કે આ એક વિચારવા જેવો વિષય છે. કોઈ રીતે એને વિચારો, એ વિચારનો સરવાળો સીધો સાદો એટલો છે કે જેને પહેલા પગથિયે, આ તો પહેલું પગથિયું છે, પહેલા પગથિયે જેને સત્સંગનું મૂલ્યાંકન થતું નથી એને મૂલ્યાંકન થયા વિના જે કાંઈ બીજી ઉચ્ચ કોટીની વાતો બુદ્ધિગમ્ય થાય છે, ક્ષોભસમ ગમ્ય થાય છે, તો એનું મૂલ્યાંકન કેવી રીતે આવશે? આત્મા, આત્મ સ્વરૂપ સમજવા મળે છે, આત્માના અનુભવનો વિષય સમજવા મળે છે, પણ સત્સંગનું જ મૂલ્યાંકન કર્યું નથી પહેલે પગથિયે, બીજા પગથિયે, બીજી ત્રીજી ચીજોનું મૂલ્યાંકન કેવી રીતે કરશે? જેને પહેલી પરીક્ષા નથી પાસ કરી અને બીજી ત્રીજી ચોથી આગળની ક્યાંથી એકડો નથી આવડતો, એ એન્જિનિયરિંગની પરીક્ષામાં એને બેહાડો, તો હાયર ટેકનિકલ સબ્જેક્ટ છે, હજી તો એકડો નથી આવડતો, કેવી રીતે એન્જિનિયરિંગની પરીક્ષા દે? કોઈ એક અભણ માણસને એકડો નથી આવડતો, એના જેવી વાત છે કે જેને હજી સત્સંગનું મૂલ્યાંકન કેટલું છે એ ખબર ન પડતી હોય તો એ અનુભવની વાતોનું મૂલ્યાંકન આવે ને સમજી શકે ને એનો એને લાભ થઈ જાય એ કેવી રીતે બનવા યોગ્ય છે? કે કોઈ રીતે ન બની શકે એવી એ વાત છે. એ 462 થયો, 463 સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય, અત્રે કુશળક્ષેમ છે, અત્રેથી હવે થોડા દિવસમાં મુક્ત થવાય તો ઠીક એમ મનમાં રહે છે. આગળના પત્રમાં પણ એમણે લખ્યું છે કે શ્રાવણ વદમાં ક્યાંક નિવૃત્તિ ક્ષેત્રમાં સત્સંગ અર્થે, એકાંતમાં આત્મવિચારના અર્થે, સાધના અર્થે જવું છે, તો એ દિવસો માટે નજીક આવી ગયા છે. શ્રાવણ સુદ પૂનમનો આ પત્ર છે. જે થોડા દિવસમાં મુક્ત થવાય તો ઠીક એમ મનમાં રહે છે, એટલે સહજ વિકલ્પ આ પ્રકારે ચાલે છે, પણ ક્યાં જવું તે હજુ સુધી મનમાં આવી શક્યો નથી, એટલે નિર્ણય નથી થયો કયા દિવસે નીકળવું અહીંથી અને કયા ક્ષેત્રે જવું, એનો કોઈ નિર્ણય નથી થયો. આપનો તથા ગોસળિયા વગેરેનો આગ્રહ સાયલા તરફ આવવા વિશે રહે છે, તો તેમ કરવામાં દુઃખ કંઈ નથી? શૈલી જુઓ, આપનો બંનેનો આગ્રહ છે કે સાયલા તરફ, અમારા ગામ તરફ આવો, અમારે ત્યાં પધારો, અહીંયા રહીએ, નાનું ગામ છે, શું બીજી કોઈ ધમાલ નથી, મુંબઈ જેવી પ્રવૃત્તિ નથી, તો તેમ કરવામાં કાંઈ દુઃખ નથી. તથાપિ આત્માને વિશે હાલ તે વાત સૂજતી નથી. જેટલી સહજતા છે એટલી બતાવી દીધી છે, શું એ વાત કોઈ આત્માને વિશે સૂજતી નથી કે હા એમ કરીએ, એમ આવતું નથી, સહજ જ એમ આવતું નથી. ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે ત્યાં સુધી ધર્મકથા આદિ પ્રસંગે અને ધર્મના જાણનાર રૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથા યોગ્ય પ્રકાર છે. આ એક એમનો વિચાર છે, અભિપ્રાય છે, કે જ્યાં સુધી પોતે વેપારમાં રોકાયેલા છે, બહારમાં અંદરમાં ભલે છૂટા હોય પણ બહારમાં એ દેખાવ છે કે પોતે વેપાર કરે છે, ત્યાં સુધી ધર્મની કથા કરવા માટે કોઈ પ્રસિદ્ધિ પ્રસિદ્ધપણે એ કામ હાથમાં લેવું નથી, અથવા એ જાતની પોતાની પ્રસિદ્ધિ થાય એ પોતે ઈચ્છતા નથી. કેમ કે કોઈને સીધો જ આશંકા થાય છે કે આને તો વેપાર છે, આને તો કુટુંબ છે, ને લોકો આટલું બધું માને છે એમની પાછળ, લોકો તો એમને ગુરુ તરીકે સંબોધતા, દેવ તરીકે સંબોધતા, ભગવાન તરીકે સંબોધતા. જે લોકો પરિચયમાં આવ્યા એ તો ભગવાન જેટલી જ એમને કિંમત મૂકતા હતા, આ તો અમારા ભગવાન છે. આજે પણ વાણિયામાં જાઓ તો એમ બોલે, શ્રીમદ આમ કહી ગયા છે એમ ન બોલે, એ એમને તોછડું લાગે, ભગવાન આમ કહી ગયા છે એમ કે. શું વાણિયામાં જાઓ તો એ લોકો એવું બોલે, ભગવાન આમ કહી ગયા છે. એ જાતની એ લોકોને આજે વ્યવહાર કરવાની પદ્ધતિ છે. અને પત્રો એમાં સર્વજ્ઞ સમાન ઉપમા આપતા, સર્વજ્ઞ સમાન, હા, એટલી ભક્તિથી લખતા હતા પત્રો મુમુક્ષુ. એટલે એમણે જોઈ લીધું કે આ તો પરિસ્થિતિ, બહારમાં બીજી દેખાવ બીજો થશે. જે લોકોને વિશ્વાસ ને શ્રદ્ધા છે એનો પ્રકાર વ્યવહારનો, અને જે લોકોને શ્રદ્ધા નથી એમાં તો મોટો મોટો તફાવત દેખાશે. અને એ તફાવતનો દેખાવ એ બેઢંગ છે, કોઈ ઢંગ નથી સારો દેખાતો એનો, એ પરિસ્થિતિ પોતે પસંદ નહોતા કરતા. એ એમનો એક અભિપ્રાય હતો કે ધર્મકથા અને ધર્મ નિમિત્તે પ્રસિદ્ધિ થાય તો એ વખતે અસંગ દશા હોય, નિર્ગ્રંથ દશા હોય, તિલતુષ માત્ર પરિગ્રહ ન હોય, અને એ રીતે એ સ્થિતિમાં આત્મરમણતાની સ્થિતિમાં ધર્મને પ્રકાશે. આ સ્થિતિમાં નહીં હતી. લોકોને શંકા પડે, લોકોને કંઈ કહેવાનું કારણ થાય, એ વાત પસંદ, અથવા વિવાદાસ્પદ પરિસ્થિતિ રહે એ વાત પોતે પસંદ નહોતા કરતા. એટલે ધર્મકથાદી પ્રસંગે અને ધર્મના જાણનાર રૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન અવાય તે યથાયોગ્ય પ્રકાર છે. એટલે કોઈ પ્રકારે એવી રીતે પ્રસિદ્ધિ ન થાય તે પ્રકાર અમને વ્યાજબી લાગે છે. વેપાર પ્રસંગે રહેતા છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવા યોગ્ય છે કે જ્યાં આત્માને વિશે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે છે તે પ્રકારે બાદ ન થાય. હવે જેને અત્યારે વેપાર પ્રસંગે રહેવા છતાં જેને ભક્તિભાવ રહ્યો છે એવા પણ કેટલાક મુમુક્ષુઓ છે, એનો પ્રસંગ પણ અમને નિવૃત્તિના કાળમાં રહે એમ ઈચ્છીએ છીએ. પ્રવૃત્તિના કાળમાં એ લોકો અમારા પરિચયમાં આવે એમ અમે ઈચ્છતા નથી. કેમ એમ છે, એવું શા માટે વિચારે છે, કે પ્રવૃત્તિ અને સંયોગ આશ્રિત જે કોઈ ઉદય ભાવ છે એ સામાન્ય મનુષ્યને જેવા જ લગભગ જોવામાં આવે, અને બાહ્ય દ્રષ્ટિવાળાને તો કાંઈ જ એમાં ફરક ન દેખાય, થોડો પણ ફરક ન દેખાય. અંતરદૃષ્ટિવાળાને થોડો ફરક દેખાય છે એ વાત જુદી છે આખી, પણ બાહ્ય દ્રષ્ટિવાળાને તો કાંઈ ફરક દેખાય જ નહીં. અને જ્યારે બાહ્ય દ્રષ્ટિવાળાને એમાં મુમુક્ષુમાં પણ કોઈક જ મુમુક્ષુ અંતરદૃષ્ટિવાળા હોય છે, એટલી ઊંડી દ્રષ્ટિવાળા હોય છે, બાકી બહુભાગ મુમુક્ષુ પણ બાહ્ય દ્રષ્ટિવાળા હોય છે, એટલે બહારની પરિસ્થિતિ જોતા એને જે એમના વચનોથી એમના ભાવોથી થોડો ઘણો જે વિશ્વાસ આવ્યો છે, શ્રદ્ધા થઈ છે, અને શ્રદ્ધેય તરીકે જે કાંઈ બે વાત સાંભળે છે એ શ્રદ્ધા ઉડી જતા એ જ વાત સાંભળતા આખો બીજો પ્રકાર ઊભો થઈ જશે. એક શ્રદ્ધા સહિત સાંભળે અને એક શ્રદ્ધા રહીત સાંભળે એમાં બહુ મોટો ફેર છે. એટલે એને શ્રદ્ધા ઉડી જાય, વિશ્વસનીયતા ન રહે. ભાઈ ભલે પૂર્ણ વિતરાગતાની વાત કરે છે પણ આમાં તો નાની ચીજ માટે પણ રાગ થતો આપણે જોઈએ છીએ. શું કોઈ વાત એવી હોય કે સાધારણ વાતમાં એમ કે મને એમ નહીં ફાવે, શું કે વાત સાવ સામાન્ય હોય તો કે મને એમ નહીં ફાવે, નહીં ફાવે ફાવવું ન ફાવવું શું કે વિતરાગતામાં ફાવવું ન ફાવવું શું, એ તો રાગદ્વેષનો વિષય છે. અને દર્શન મોહનો તો વિષય જ લગભગ મુમુક્ષુ સમાજમાં નથી, પોતાની વિચારણામાં નથી, એ દર્શન મોહના અભાવને કે સદભાવને તો સમજતા નથી. ચારિત્ર મોહના સદભાવને સમજે છે ને એની તીવ્રતા મંદતાનો અનુભવ છે, તેની તીવ્રતા મંદતાને સમજે છે, એના અભાવને પણ સમજી નથી શકતા. આ પરિસ્થિતિમાં પ્રવૃત્તિના કાળમાં જો કોઈ મુમુક્ષુ એમના પરિચયમાં આવે તો એને લાભ થવાને બદલે નુકસાન થવાની સંભાવના વધુ છે એમ જાણીને એમણે એ પ્રકારનો વિવેક કર્યો છે કે જેને અમારા પ્રત્યે ભક્તિભાવ રહ્યા કર્યો છે, વેપારના પ્રસંગમાં હોવા છતાં જેને ભક્તિભાવ છે તેનો પણ પ્રસંગ પણ એવા જ પ્રકારમાં કરવો યોગ્ય છે, એવા પ્રકારમાં એટલે નિવૃત્તિના પ્રકારમાં, કે જ્યાં આત્માને વિશે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે. શું કે જ્યારે વેપાર સંબંધિત કોઈ કામકાજ ન હોય ને નિવૃત્તિમાં હોય ત્યારે જેને આવવું હોય એ થોડા ઘણા આવે, એમાં પણ બધાને બધી વખતે રજા નહોતા આપતા એવી પરિસ્થિતિ હતી, તે પ્રકારે બાધ ન થાય. જીને કહેલા મેરું વગેરે વિશે તથા અંગ્રેજે કહેલ પૃથ્વી આદિ સંબંધે અમારા સમાગમ પ્રસંગમાં વાતચીત કરશો. આ એક પ્રયોજનભૂત વિષય નથી, પણ સામાન્ય રીતે લોકોને વર્તમાન વિજ્ઞાન ઉપર વિશ્વાસ છે અને જીનાગમના વિજ્ઞાન ઉપર વિશ્વાસ નથી. જો અત્યારે ચંદ્ર ઉપર લોકો જાય છે, પૃથ્વી ગોળ છે એ લોકોએ સાબિત કર્યું છે ફોટો પાડીને ઉપર જઈને, શું અને જીનાગમમાં એ વાત પૃથ્વી ગોળ છે એવી નથી, એ તો એક ઉપસેલો ભાગ છે ભરતખંડનો એક ટુકડો છે કે જે ઉપરથી ઉપસેલો છે એમ છે. અને અત્યારે કોઈ ચંદ્ર ઉપર જઈ ન શકે એવું વિધાન છે તો કે આ ચંદ્ર ઉપર ગયા તો એ મેરુની વાત છે, પૃથ્વી વગેરેની વાત છે, એ શું સમજવું? આ લોકો તો અત્યારે વિજ્ઞાનમાં આગળ વધેલા છે, લોકો એના ઉપર વિશ્વાસ કરે છે. અને જીનાગમમાં જે વાત કરી છે જીને કરેલી વાત સાચી કે અત્યારના વિજ્ઞાને કરેલી વાત સાચી, શું સમજવું? જો અત્યારના વિજ્ઞાનને સાચી માનવામાં આવે તો આગમને ખોટા ઠરાવવા ખોટા ઠરી જાય છે, આપોઆપ જ ઠરાવવા પડતા નથી પણ આપોઆપ ખોટા ઠરે છે. શું એક પરસ્પર વિરુદ્ધ વાતમાં ખોટી વાતને સાચી માનો તો સાચી વાત આપોઆપ ખોટી ઠરે છે, ઠરાવવી પડતી નથી, ઉદ્દેશ ઠરાવવાનો હોય કે ન હોય પણ ખોટી ઠરે છે અથવા એ ખોટી છે એમ સ્વીકાર એમાં આવી જાય છે. એટલે એ વાત પ્રયોજનભૂત નહીં હોવાથી એમણે એમ કહ્યું કે રૂબરૂ મળવાનું થાય ત્યારે તમે અમને પૂછજો, એ વિશે ખુલાસો કરશું. હા એ તો આવી જાય કે એમને જીનેન્દ્રના કથન ઉપર વિશ્વાસ નથી. અપ્રયોજન ભૂત તો ત્યાં સુધી છે કે જીવ એને કોઈ વિચારે નહીં ત્યાં સુધી, પણ જ્યારે સામે આવે ત્યારે તો એનું પ્રયોજન થાય જ છે, પ્રયોજન એ વખતે પ્રયોજન ભૂત થઈ જાય છે. જેમ કે દ્રવગુણ પર્યાયના બંધારણના વિષયમાં અનેક ગુણધર્મનો વિષય છે તો બધા ગુણધર્મ બધા નથી જાણતા હોતા, પણ છતાં એક ઇસ્યુ ઊભો થયો, અરે કોઈ પણ ધાર્મિક ઇસ્યુ ઊભો થયો કે જેમાં કોઈને વ્યવહારે પણ ધર્મ સાથે સંબંધ છે એટલે એમાં અભિપ્રાય વિરુદ્ધ પડે એટલે સીધું એને પ્રયોજનભૂત રીતે નુકસાન થઈ જાય. આ એનો નિયમ છે, શું એનો પ્રયોજનભૂત ત્યાં થઈ જાય છે, નહીંતર અપ્રયોજનભૂત છે, કાંઈ લેવા દેવા નથી, શું એ જ્ઞાન સાથે કાંઈ લેવા દેવા નથી. પણ સામે વાત આવે કે આ સાચી કે આ સાચી, ત્યારે જો એનો અભિપ્રાય ખોટી વાત ઉપર સાચાપણાનો થઈ જાય તો એને પ્રયોજનભૂત રીતે નુકસાન થાય એમ. કેમ કે આ તો જીનેન્દ્રવાદી જે છે એ તો આપ્ત પુરુષોમાં જાય છે. વિશ્વાસ કોનામાં છે? એમ પ્રયોજન થઈ ગયું ને ત્યાં, એમ આવી ગઈ ને વિશ્વાસની વાત આવી ગઈ ને. અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારનો રહે છે કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિ યોગ વિધવો પડે છે. જોકે વાસ્તવિકપણે તો સમાધિ પ્રત્યે આત્મા છે. મુખ્ય અને ગૌણ પરિણામ બંનેની વાત કરી છે. જે ઉદય સંબંધીના પરિણામ છે એને ગૌણ ગણ્યા છે. મુખ્યપણે તો એટલે વાસ્તવ્યપણે તો એટલે તો મુખ્યપણે તો આત્મા સમાધિ પ્રત્યે છે. અસમાધાન નથી એનું, સમાધાન છે. શું બાબત છે? કે અમારું મન ઘણું કરીને ઉદાસ રહે છે, ક્યાંય રસ આવતો નથી. ઉદાસીનતા હોય ત્યાં કાંઈ ક્યાંય રસ આવતો નથી. અને પ્રતિબંધ એવા પ્રકારનો રહે છે, પ્રતિબંધ એટલે બહારના કાર્યો કરવા સંબંધીનું બંધન, એને પ્રતિબંધ અહીંયા કયો છે. બહારના કાર્યોનો સંબંધ કહો, કાર્ય કરવાનું બંધન કહો, ફરજ કહો, એવા પ્રકારનો રહે છે કે ઉદાસપણું સાવ ગુપ્ત કરવું, સાવ ગુપ્ત રાખવું પડે છે. બીજાને ખબર ન પડે કે આ ઉદાસ છે. એને તો એમ લાગે કે બીજા માણસ જેવું જ આ કામ કરે છે. બાબતમાં પણ કોઈની જાહેરાત કરવાનો પ્રસંગ પર એટલા માટે નથી રાખતા કે એ જાતની પ્રસિદ્ધિ પોતે મેળવવા ઈચ્છતા નથી, એ સંબંધીનું માન એ મેળવવા ઈચ્છતા નથી કે પોતાની દશા માટે બીજા એનું સન્માન કરે, એને માન આપે, એને આદર કરે, એવું એ ઈચ્છતા નથી. આ માર્ગ કેવો છે એ વિચારવા જેવો છે. ગ્રસ્ત દશામાં કોઈ જ્ઞાની પુરુષ હોય છે તો એ બધા જ જ્ઞાનીઓની આવી સ્થિતિ હોય છે. આ તો શ્રીમદ્જી એક જીવંત દ્રષ્ટાંત છે, પણ સર્વ જ્ઞાનીને વિશે આ જ પ્રકાર હોય છે કે જો બહારનો ઉદય એવો ગ્રસ્તાદીનો હોય તો પોતે ધર્માત્મા તરીકે પ્રસિદ્ધિ પામે એવું એ ઠીક ગણતા નથી, ઈચ્છતા નથી, એ એમને યોગ્ય નથી લાગતું. બીજાને તો માન મેળવવા માટે પ્રયત્ન કરવો પડે છે, દેખાવ કરવો પડે છે, એના માટે કૃત્રિમતા કરે, કોઈ માયાચારી કરે, કોઈ કાંઈ કરે, કોઈ કાંઈ કરે, શું કોઈ અર્પણતા કરે, શું જે પ્રકારે પણ માન જો કોઈ રીતે મળતું હોય ને પ્રસિદ્ધિ મળતી હોય તો અહીંયા એવી એક પૂજ્ય દશા, પવિત્ર દશા હોવા છતાં એને એ ગોપવે છે, એ ગુપ્ત રાખે છે કે નહીં આ વાત અમારે કોઈને કરવી નથી. સાવ ગુપ્ત જેવું કર્યું છે. ઘણો વિચારવા જેવું. જો જ્ઞાની આમ કરે છે તો જેને પોતાની દશાનું ઠેકાણું નથી હજી, એને માન સન્માન લેવાની વૃત્તિ આવે તો કેટલું નુકસાન થાય. પ્રસિદ્ધિનો એને વિચાર આવે તો કેટલું નુકસાન થઈ જાય. કે આખો આત્મા એ રસ્તે ચડી જાય ને પોતાનો રસ્તો એ ખોઈ બેસે એમ થાય. બહુ જ નુકસાન કરે. એટલે એટલા માટે તો પૂજી બેનશ્રીએ વાત કરી છે કે મુમુક્ષુ જીવે તો જ્યાં આગળ આવવાની વાત હોય તો એને પાછળ ભાગવું. શું? જ્યાં માન મળે એવી વાત હોય તો આત્માર્થીએ તેથી દૂર ભાગવું. દૂર રહેવું એમ નથી કહ્યું, દૂર ભાગવું, પ્રયત્ન કરીને દૂર રહેવું. કે નહીં ભાઈ, તમે આગળ, તમે આગળ, મને પાછળ રાખો, તમે આગળ જાઓ એમ કરે. શું ઉભારીઓ મને આગળ જવા દો એમ નથી કરતા. એ આખું ઉલટી સુલટી વાત છે. તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું. ઉપદેશ લેવો હોય તો આ એમના જીવન પરથી ઉપદેશ લઈ શકાય એવો વિષય છે. કેવી રીતે પોતે નિર્માનપણે રહેવું જોઈએ અથવા માન ન ચડે એને માટે એને કેવી રીતે રહેવું જોઈએ. પરિણામ થાય તો નુકસાન થયા વગર કેમ રહીએ? પરિણામ થાય તો નુકસાન થયા વગર કેમ રહે? કર્મના પરમાણુને તો કોઈ પક્ષપાત કરવાનો વિષય નથી. કર્મના પરમાણુ તો તીર્થંકરનું દ્રવ્ય હોય, શું અને ભૂતકાળમાં અપરાધ કરે તો શું થાય? જ્યારથી સમ્યક જ્ઞાન થાય ત્યાંથી તો પછી અપરાધ કરતા નથી. જ્ઞાની આત્માઓ તો અપરાધ કરતા નથી, પણ એ તો કોઈ અનાદિ, તો કોઈ તીર્થંકર દ્રવ અનાદિથી હોય છે, જ્ઞાન અનાદિથી નથી હોતું, કાંઈ આત્મજ્ઞાન અનાદિથી નથી હોતું. તો ભૂતકાળમાં એ ભૂલ કરે છે તો એનો દંડ ભોગવવો પડે છે. કર્મના પરમાણુ એમ નથી વિચારતા કે આ તીર્થંકરનું દ્રવ છે, આને ન બંધાય, આને બંધ, આને બાંધીએ ને આને મારીએ એ બરાબર નહીં, એવું ત્યાં નથી. ત્યાં કોઈ શેષરમ કોઈની પહોંચતી નથી. જેવા પરિણામ કર્યા એનો દંડ ભુગતવો પડે, ભોગવવો પડે, એમાં કાંઈ ચાલે નહીં. ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર કોઈ છોડાવવા એમાં સમર્થ નથી. હિત થાય કે ન થાય એ બીજી વાત છે, પણ અહિત ન થાય એટલો તો ઓછામાં ઓછો એને ભય હોવો જોઈએ. આત્માના અહિતનો જેને ભય નથી એ ક્યાં જઈને પડશે કહેવું મુશ્કેલ છે. જાગૃતિનો આ એક વિષય છે. ત્યાં જાગૃતિનો વિષય થોડોક ચાલ્યો હતો ને સોનગઢ, આ પ્રથમ કક્ષાની જાગૃતિનો વિષય છે. આત્મજાગૃતિ તો પછી સવાલ છે, પણ મને નુકસાન ન થાય એનો તો હું વિચાર કરું. પરિણામ તો એક વેપાર છે, વેપારમાં કાં લાભ થાય ને કાં નુકસાન થાય, બરાબર થાય એવો વેપાર તો ભાગ્ય જ હોય છે. તો વેપાર તો બધા નફા માટે કરે છે, લાભ લેવા માટે કરે છે, પણ નુકસાન થઈ જાય તો લાભ ગયો અને નુકસાન થયું એમ ડબલ નુકસાન છે. એ તો ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરીને એમ તદ્દન સંતાડીએ છીએ, અને ન ખમી શકાય એવો વેપાર આદિ પ્રસંગ જે ઉપાધિ છે એ અમારો આત્મા ખમી ન શકે એવું દર્દ થાય છે. એમાં જે કાંઈ ઉદયના કાર્યોમાં રાગાદી પરિણામ કરવા પડે છે, કરવા નથી ને કરવા પડે છે, એની વેદના અમે સહન ન કરી શકીએ એવી વાત છે. એનું દુઃખ અમે સહન ન કરી શકીએ એવી વાત છે. એમાં તો દુઃખ છે, આકુળતા છે, ન ખમી શકાય એવા વેપાર આદિ પ્રસંગ છે. ખમી શકું, સમજો, ખમવું તો સહન કરી શકું, ન સહન કરી શકીએ એવા પ્રસંગમાં ઉપાધિ યોગ વેદવો પડે છે. એવી એક ઉદયના વિભાગની પરિણામની સ્થિતિ હોવા છતાં મુખ્યપણે અથવા વાસ્તવ્યપણે તો સમાધિ પ્રત્યય આત્મા છે. આત્મા સમાધાન કરે છે, અને સમાધાન કરે છે એવા પરિણામમાં જેના પરિણામની ગતિ છે એને સમાધિ પ્રત્યયી એમ કહેવામાં આવે છે. પ્રત્યય જવું તે પ્રત્યયી, તે પ્રત્યય જવું તે પ્રત્યયી એમ કહેવાય છે. એવું સમાધિ પ્રત્યયી આત્મા છે એમ પોતાની અંતરબાય બંને દશાનું વર્ણન એ છેલ્લી અઢી લીટીમાં કર્યું છે. ચારસો ને 64મો પત્ર પણ સૌભાગ્યભાઈ ઉપરનો છે. થોડા વખત માટે મુંબઈમાં પ્રવર્તનથી અવકાશ લેવાનો વિચાર સૂજી આવવાથી એક બે સ્થળે લખવાનું બન્યું હતું. નિવૃત્તિ માટે મુંબઈથી અવકાશ લઈને બહાર જવું એમ સૂજવાથી એ સહજતા બતાવે છે. એમ સૂજ્યું એટલે એવો વિકલ્પ આવ્યો ત્યારે એક બે સ્થળે લખવાનું બન્યું હતું, પણ તે વિચાર તો થોડા વખત માટે કોઈ નિવૃત્તિ ક્ષેત્ર પ્રતિસ્થિતિ કરવાનો હતો. વમાણિયા કે કાઠિયાવાડ તરફની સ્થિતિનો નહીં હતો. હજુ તે વિચાર ચોક્કસ વ્યવસ્થામાં આવ્યો નથી એટલે નિર્ણય નથી થયો. ઘણું કરી આ પક્ષમાં એટલે આ શ્રાવણ વદમાં અને ગુજરાત તરફના કોઈ કોઈ નિવૃત્તિ ક્ષેત્રને વિશે વિચાર આવવા સંભવ છે, ત્યાંનો નિર્ણય થવાનો સંભવ છે કે ગુજરાતના કોઈ ક્ષેત્રમાં, ખાસ કરીને ખેડા અને આણંદ જિલ્લાના ક્ષેત્રમાં એ નિવૃત્તિ માટે જતા હતા, કોઈ વખત ઈડર પણ જતા હતા, પણ ગુજરાતમાં જવાનો એમનો વિચાર છે. વિચાર વ્યવસ્થા પામેથી લખી જણાવીશ અને એ ચોક્કસ થવાથી, નિર્ણય થવાથી તમને લખીશ, કેમકે એ ઈચ્છતા હતા કે સૌભાગભાઈ પણ આવે. એ જ વિનંતી, સર્વેને પ્રણામ પ્રાપ્ત થાય, એ પ્રાસંગિક પત્ર છે. પછી 465મો પત્ર છે, એ પણ સૌભાગ્યભાઈ ઉપરનો છે. પરમ સ્નેહી શ્રી સૌભાગ, અત્રે કુશળક્ષેમ સમાધિ છે, થોડા દિવસ માટે મુક્ત થવાનો જે વિચાર સૂજો હતો, અહીંયા મુક્ત શબ્દ વાપરો છે અવકાશ લેવાના બદલે, થોડા દિવસ માટે મુક્ત થવાનો જે વિચાર સૂજો હતો તે હજુ તો તેના સ્વરૂપમાં છે, એટલે કે કાંઈ તેથી વિશેષ પરિણામ પામ્યો નથી, હજી પણ કાંઈ નિર્ણય નથી થયો, એટલે ક્યારે અહીંથી છૂટા થવું અને કયા ક્ષેત્રે જઈને સ્થિતિ કરવી તે વિચાર હજુ સુધી સૂજી શક્યો નથી. વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરીને રહ્યા કરે છે, એટલે આ એક સહજપણે ચાલતી પરિસ્થિતિ છે. કોઈ એના ઉપર વજન નથી, એટલું બળ નથી, કોઈ કૃત્રિમતા નથી. સહેજે સહેજે જે થાય તો ઠીક છે, 5-15 દિવસ વહેલું થાય, મોડું થાય, ગમે ત્યાં થાય, એમ વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરીને રહ્યા કરે છે. તેને વિશે કરી પ્રેરકપણું થઈ શકતું નથી, પ્રેરક થઈને કરતા થઈને એ પરિણામ કરતા નથી, પણ સહેજે જે કાંઈ સૂજે આત્મામાં એ પ્રસિદ્ધ કરીએ છીએ, બનવાનું હોય તો બને, ન બનવાનું હોય તો ન બને. એટલે ન બને તો એની બહુ આકુલતા ન થાય, સમાધાન આવી જાય છે. ગઈ સાલના માક્ષર સુદ 6 અત્રે આવવાનું થયું હતું, એટલે બીજો માક્ષર આવ્યો 12મીના 1 ગયા અને શ્રાવણ મહિનો આવ્યો એટલે 8મીના 1 ગયા. લગભગ 1.5 વર્ષ સુધી એમને મુંબઈ છોડ્યું નથી, એટલે પ્રવૃત્તિ ઘણી રહી છે અને એ પ્રવૃત્તિનો કંટાળો પણ ઘણો રહ્યો છે. એ બે વાત સાથે ઊભી થઈ છે. ગઈ સાલના માક્ષર સુદ 6 અત્રે આવવાનું થયું હતું, ત્યારથી આજ દિવસ પર્યંતમાં ઘણા પ્રકારનો ઉપાધિ યોગ વેદવાનું બન્યું છે. અત્યાર સુધીમાં તો અનેક જાતના પ્રસંગોની અંદર, ઉદયની અંદર પસાર થવાનું થયું છે, ઘણા ઉપાધિ ભાવ કર્યા છે. અને જો ભગવત કૃપા ન હોય તો, ભગવત કૃપા એટલે આત્માની અંદરથી કૃપા ન હોય તો, એમ લેવું શું, બીજા કોઈ ભગવાનને નહીં પણ અંદરથી જો આત્મા એટલો તૈયાર ન હોત અને પરિણામમાં એટલો નજીક ન હોત, શું દૂર હોત, તો એ ભગવતની કૃપા નથી. ભગવત એટલે પવિત્ર સ્વરૂપ એવું પોતાનું પરમ તત્વ છે, તેની કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિ યુગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય. એટલે શું થાય, માથું ઉતરી જાય, મળદું થઈ જવાય, માથું ઉતરી જાય તો શું થાય, ધડ ઉપરથી માણસ ખલાસ થઈ જાય, ગળું કપાઈ જાય, શું થાય. એવો ઉપાધિ યુગ છે કે અમારી જગ્યાએ બીજા માણસ હોય તો એની આટલી પ્રવૃત્તિમાં માથું ઠેકાણે રિયે નહીં, પરિણામ એટલા બધા બગડ્યા હોય કે કેટલાય કર્મ બાંધ્યા હોય હિસાબ વગેરેના. અમારે તો ભગવત કૃપા છે એટલે એવું બન્યું નથી, એમ કેવું છે એમને. ભગવત કૃપા કરીને એમ કહ્યું કે અમારો પુરુષાર્થ છે એવો શબ્દ ન વાપર્યો. આ એક જો શૈલી છે ઉપાધિ પ્રસંગમાં પણ પોતાનો આત્માના આત્મ પ્રત્યયી જે પુરુષાર્થ છે, એ પુરુષાર્થ, એ શ્રદ્ધા, એ જ્ઞાન, એનું જે બળવાનપણું, એ બળવાનપણું કહેવાને બદલે ભગવત કૃપામાં એ વાત સમાવી દીધી. જાઓ, શૈલી કેવી છે પોતાની વાત કરવામાં પણ. નહીંતર સુભાગભાઈ તો ઉત્કૃષ્ટ પાત્ર છે, પોતાની અંતરની દશા બતાવે છે, તો પણ સામાન્ય શૈલી તો આવી જ રહી છે એમની. એ તો એક વિશેષ વાત કરવી હોય ત્યારે અંદરની ગમે તે વાત કરી દે છે, બાકી સામાન્ય રીતે તો વાતે વાતે પોતાનું અહંપણું આવે, પર્યાયમાં અહંપણું થાય, એ પ્રકાર સહેજે પરિણામને અનુસરીને જ હોતો નથી, એ જાતનું પર્યાય ઉપર વજન હોતું નથી, મહત્તા હોતી નથી, એટલે સહેજે સહેજે એ પ્રકારની સ્થિતિ હોય છે. જો ભગવત કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિ યોગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય. એમ થતાં થતાં ઘણી વાર જોયું છે, એમ પોતે જાગ્રત છે, પોતાના પરિણામોનું અવલોકન છે, જ્યારે જ્યારે એવા પ્રસંગો બન્યા છે ત્યારે પોતાને ખ્યાલ આવ્યો છે કે ઠીક છે, અંદરમાં સાવધાન છીએ, નહીંતર અત્યારે ધડ ઉપર માથું રહે નહીં, એવી પરિસ્થિતિ અમે જોઈ લીધી છે અમારી પણ. એમ ઘણીવાર જોયું છે અને આત્મ સ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં એવો અધિક નિશ્ચય થયો છે, અને એવા પ્રસંગમાં પસાર થતાં અમારો નિર્ણય દ્રઢ થયો છે, વિશેષ બળવાન થયો છે કે આ સંસારને અને અમારે કોઈ મળતી પાણ આવે એવું નથી. ઊંધા સૂંધા જેવું છે, સંસારનો માર્ગ ઊંધાઈનો છે અને આ માર્ગ સૂંધાઈનો છે, બેને એક પાણનો મેળ ખાયો નથી. પાણીના રૂપિયાના પાણ લખતા ને તે દિવસે, તો આનામાં આડી પાણ લખે ને પછી પૈસામાં ઊભી પાણ લખે, એ આડી કે ઊભી એકેય પાણનો મેળ ખાયો નથી, એટલે કોઈ અંશે મેળ ખાય એવું નથી. સંસારને અને મોક્ષને કોઈ અંશે મેળ, પરસ્પર વિરુદ્ધ માર્ગ છે એમ કહેવું છે એકદમ. જીવે એ નિર્ણય કરી લેવા જેવો છે એના ઉપરથી કે આખરમાં બે માંથી કઈ લાઈન તારે જોઈએ છે. બે લાઈન તો મળવાની નથી કોઈને, બે ઘોડાની સવારી ચાલવાની નથી. આ લાઈન પકડવી છે કે આ લાઈન પકડવી છે, એક વાત એને પહેલો વહેલો એને નિર્ણય કરવો પડશે. નિર્ણય કર્યા વગર જે કાંઈ કરશે તે બધું નકામું છે, કોઈ ચીજ એને આત્માને કલ્યાણનું કારણ બને એવું નથી. પહેલા નિર્ણયનો વિષય છે કે લાઈન કઈ પકડવી છે. સંસારમાં રહેવું છે સ્પષ્ટ પ્રીતિથી કે સંસાર છોડવો છે, બસ આ સિદ્ધ સિદ્ધિ વાત છે. પૂર્વે અપરાધ કર્યો છે, નવા અપરાધ નું નિમિત્ત થવાનું છે, શું કરશે? દ્રઢતા નહી હોય, બળવાનપણું નહીં હોય તો એ તો એમાં ખેંચાવાનું જ છે, સીધી જ વાત છે. અને આત્મ સ્વરૂપ જેને જાણ્યું છે એવા પુરુષને આ સંસારને મળતી પણ આવે એવું નથી, એવો અધિક નિશ્ચય થયો છે. જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતા વર્તતા ક્વચિત પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. સંસારની અંદર એવા ચિત્ર વિચિત્ર પ્રસંગો ઉત્પન્ન થાય છે કે એકવાર જ્ઞાની પુરુષને પણ પુરુષાર્થની અંદર ધક્કો લાગી જાય. શ્રદ્ધામાં તો વાંધો નથી આવતો, શ્રદ્ધા તો એક એવી ચીજ છે કે પોતાનું સ્થાન છોડતી નથી અને એનું બળવાનપણું પણ એટલું વિશેષ છે, પણ પુરુષાર્થની અંદર તીવ્રતા મંદતાનો પ્રકાર મોક્ષ માર્ગી ધર્માત્માને પણ ચઢ ઉતર થયા કરે છે. તો કહે છે કે જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતા, એમનો ઘણી જાગૃતિ હોય. નિશ્ચય ઉપયોગ એટલે નિશ્ચય સંબંધમાં, સ્વરૂપ સંબંધમાં ઘણી જાગૃતિ હોય, અત્યંત જાગૃતિ હોય, એમ વર્તતા વર્તતા પણ પછી મંદ પરિણામ પામી જાય, એના પરિણામમાં પણ ધક્કો આવે એવી આ સંસારની રચના છે. એવી સંસારના ઉપાધિ પ્રસંગોમાં એવા એવા પ્રકાર ઉત્પન્ન થાય છે. આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જો કે નાશ ન થાય, શ્રદ્ધા જ્ઞાન તો ન છૂટે એમ કહે છે. બોધ હોય એટલે જ્ઞાન રહે છે, જ્ઞાન રહે છે એટલે શ્રદ્ધા પણ રહે છે. તો કહે છે કે આત્મસ્વરૂપી સ્વરૂપ સંબંધી બોધનો તો જો કે નાશ ન થાય, તથાપિ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિ જોગ થાય છે. આગળ વધવાની અંદર એટલી તકલીફ થાય છે. જો એ ઉપાધિ યુગમાં એટલા પણ પરિણામ ન વહેંચાય તો એક ધારાએ, એક પ્રવાહે, એક તાર પ્રવાહ, આત્માનો એક તાર, બેન્દર બીજો તાર નહીં. શું, જેમ કોઈ એક તારનું વાજિંત્ર હોય તો એક જ સૂર નીકળે, બીજો સૂર ન નીકળે, આમાં બીજો સૂર નીકળે છે એમ કહે છે. એ શબ્દ એમણે વાપર્યો છે, મંતા સુધી નીચે છે, જુઓ છેલ્લા પેરેગ્રાફમાં છે, ત્રીજી લીટી છેલ્લેથી. અખંડ આત્મધૂનના એક તાર પ્રવાહ પૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. શું, અમારા પરિણામ આત્માની ધૂનમાં એક તાર રહી જાય, શું, અને એ જ પ્રવાહ ચાલે, વચમાં બીજો વિક્ષેપ ન ઊભો થાય, એવા પ્રકારના પરિણમનને અમે આતુર, એના એવા એવા પ્રકારના પરિણમનનો અમે આતુર છીએ. એ પોતાની ભાવના એમણે સ્વરૂપ સ્થિરતાને વ્યક્ત કરી, અત્યંત આતુર રહ્યા કરે છે. અને બીજી બાજુ આવા ક્ષેત્ર, આવો લોકપ્રવાહ, આવો ઉપાધિયુગ અને બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂર્છાવત થાય છે એમ લખ્યું છે. મૂર્છા પામી જઈએ છીએ, જેમ બેભાનપણું થઈ જાય એવું થઈ જાય છે કે આ શું, આટલું બધું અંદરથી આત્મા એવો જોર કરે છે કે પંચમારો હતો આ ભવે શ્રેણી માંડી દેત. શું, કોઈ પોતે અંદરથી જોર કરે છે ને બહારની કોઈ વિરુદ્ધ પરિસ્થિતિ, પરિણામમાં પણ ઉદયિક ભાવની પરિસ્થિતિ જોઈને જેમ કોઈ એવો ઘા પડે કે મૂર્છા આવી જાય, આ માથામાં કોઈ હથોડો મારે તમર ચડી જાય ને ઘણી વાર, તો એવો પ્રવૃત્તિનો એટલો પછડાટ લાગે છે પોતાને, એવો ઘા લાગે છે. એ પણ પોતાની દશા જ વ્યક્ત કરી છે એમણે. અહીંયા કહે છે કે આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જો કે નાશ ન થાય, તથાપિ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિ યોગ થાય છે. એટલે જે મોક્ષ માર્ગમાં અમે આગળ વધવા માંગીએ છીએ એ આગળ વધવામાં અમને મુશ્કેલી પડે છે, એને આવરણ આવે છે, વિશેષ આગળ વધવામાં, વિશેષ પરિણામ થવામાં પ્રતિબંધ થાય છે, આવરણ આવે છે. અમે તો તે ઉપાધિ યોગથી હજુ ત્રાસ પાયમાં કરીએ છીએ, ત્રાસ છૂટે છે અંદરથી. હવે તો અમે ઉપાધિ યોગથી હજુ ત્રાસ પાયમાં કરીએ છીએ અને તે યોગે હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈક પ્રવર્તન કરી સ્થિર રાખીએ, સ્થિર રહી શકીએ છીએ. આત્મામાં જે સ્થિર રહેવું છે એ સ્થિર રહેવાની અંદર પ્રભુનું નામ રાખીને, નામ પર રાખીને, ક્યાં, મુખમાં મધ્યમાં વાચાએ, એમ શું, બધી જગ્યાએ અમે તો ઉપાધિ યોગથી ત્રાસ પામ્યા છીએ, તે જો કે હૃદયમાં, એટલે હૃદયથી માંડીને વાણી નીકળે ત્યાં સુધીમાં, શું હૃદયમાં અને મુખમાં, એટલે હૃદય અને મોઢું, પછી વચ્ચેની ખાલી જગ્યામાં પણ મધ્યમાં બધે તે, અને વાણીમાં પ્રભુનું નામ રાખીને માન પ્રવર્તન કરીને સ્થિર રહી શકીએ છીએ. પ્રભુનું નામ એટલે શું? આત્માની એટલી જાગૃતિ રાખી છે કે જેને લઈને સ્થિર રહી શકીએ છીએ. નહીંતર આ સંસારમાં જ્ઞાન દશામાં રહેવું અને ઉપાધિ યુગ વેદવો એ અસાધારણ પુરુષાર્થનો વિષય છે. પુરુષાર્થમાં તો પાણી ઉતરી જાય એવો વિષય છે. અને આમાં માંડ અમે આ દશામાં ઊભા છીએ અને સ્થિર રહી શકીએ છીએ. સમ્યક તત્વને વિશે અર્થાત બોધને વિશે ભ્રાંતિ પ્રાયે થતી નથી, પણ બોધના વિશેષ પરિણામ એટલે પ્રગતિ, મોક્ષ માર્ગનું વિશેષ પરિણામ એટલે પ્રગતિ, તેનો અનવકાશ થાય છે, એનો અવકાશ નથી રહેતો અને ઉદયભાવમાં જવું પડે છે. એમ તો સ્પષ્ટ દેખાય છે અને તેથી ઘણીવાર આત્મા આકુળ વ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હો ત્યારે એમ થાય છે કે આ બધું એકવાર છોડી નીકળી જઈએ. આત્મામાં એ પરિણામ થયા કરે છે કે એક વખત તો આ બધી લપ છોડીને ક્યાંક નીકળી પડીએ, એ રીતે એ ત્યાગને ભજવાના પરિણામ થઈ જાય છે. તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે હવે બીજી સાઈડ લે છે, છતાં પણ પોતાનાથી ઉપાર્જિત કરેલી કર્મની સ્થિતિ છે અને વિષમ પરિણામે નહીં પણ સમપરિણામે અદીનપણે દીનતામાં આવ્યા વિના આકુળ વ્યાકુળપણે વેદવી, અવ્યાકુળપણે વેદવી એટલે શાંતિથી વેદવી, એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે અને તે જ ભજવો છે. એમ સ્મૃતિ થઈને સ્થિરતા રહેતી આવી છે. એટલે આકુળાદિ ભાવની થતી વિશેષ મૂંઝણ સમાપ્ત થતી હતી. એટલે જ્યારે જ્યારે ક્યાંક ઉદય ભાવમાં વિશેષ ખેંચાણ થાય ત્યારે વળી પાછું સમાધાન તો એ વખતે હાજર થઈ જાય છે કે જ્ઞાનીનો માર્ગ તો આ છે ને, જ્ઞાનીના માર્ગે ચાલવું છે. કોઈ ત્યાગ કરીને અજ્ઞાનીના માર્ગે ચાલી જવું છે એવું છે નહીં. એ લોકો કરીને જ કરે છે ને, ભાઈ મૂકો આ બધું, લઈ લ્યો દીક્ષા, એમ કાંઈ વસ્તુ સ્થિતિ છે ને. જરા વિશેષ રહસ્ય વાળો વિષય છે, કરીને લઈશું પછી.